सदगुरु श्रीरंग अवधूत गुरु महाराज की जय। वंदो रुकमा मातरे अनसूया साक्षात दो शुभ आशीष भगवती मागू जोड़ी हाथ। भगवती जगदम्बा रुकमा अम्बा मात की जय। परम प्रेरक परमात्मा ना मंगल नाम नु स्मरण करी एनी मंगल कथा नो गई काल नो अधूरो रहेलो दोर फरी पाछा पकड़िए। गई काले जोयूं कि भगवान विठोबा मां रुक्माम्बा ने अंतःकरण नी शुद्धि माटे नवरा भक्ति समझावी रहा छे। गई काले वंदन भक्ति सुधीनी वात जोई छठा प्रकारनी, आवे सातमा प्रकारनी भक्ति आवी दास्य भक्ति। अरचन वंदन भावधी अने दास्य निश्चले दास्य भक्ति, एटले भगवान नो हूँ दास छू अने भगवान मारा स्वामी छे, मारा मालिक छे। ए रीते भगवान नी साथे व्यवहार राखवानो। जेम एक नौकर पोताना शेठनु काम करे छे, नौकरनु पोतानु कशुज नहीं, बधुज शेठनु कपड़ा पहेरे ए पण शेठनो आपेलो, जे खावानु शेठ आपे ए एने खावानु, ज्यां सुवानु के त्यां सुवानु, ज्यां रहेवानु क्यां त्यां रहेवानु, जे काम के ए करवानु, शेठनी आज्ञा ए सिवाय बीजू कई ज करवानु नहीं। तेम भगवान जेम राखे ए मारा मालिक छे, હું એનો સેવક છું, એ જેમ રાખે એમ રહેવાનું, જે ખાપે તે ખાવાનું, જે પહેરે તે જે પહેરાવે તે પહેરવાનું, એની મરજી મુજબ જ, નોકરનું કશું જ નહીં। નફો જાય તોય શેઠને, ખોટ જાય તોય શેઠને, નોકરને તો આનંદથી શેઠ કે એ કામ કરવાનું। આ ભગવાનની દાસ્ય ભક્તિ છે। હનુમાનજીની આવી દાસ્ય ભક્તિ હતી। हनुमानजी की प्रथम मुलाकात जय भगवान ने थी, तर भगवान ने पूछू कि कस्त्वम तू कौन छू, तारे हनुमान जी कहू कि देह देह भावे दासो हम। जो मोक्षना भक्तिना अथवा तो परब्रह्म ने पहुंचवाना त्रण पगथिया छे, आम तो घना पर त्रण खरा। ए ज्यां सुधी आपणा मां देह भाव छे, क्या मारु शरीर छे, આ મારા હાથ છે, આ મારા પગ છે, આવો જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી આપણે દાસ ભક્તિ જ કરવાની। હા, જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં પ્રભુ હું તારો દાસ છું અને તું મારો માલિક છું, આ ભાવની ભક્તિ કરવાની, એને દાસ્ય ભક્તિ કહેવાય। અને આપણે બધા દેહ ભાવ વાળા જ છે, એટલે જયારે દેહ ભાવ જતો રહે અને પછી ધીમે ધીમે બીજું પગથિયું આવે જીવ ભાવ, તો જીવ ભાવે તદંશ, બાપજી એ પણ લીલામૃતમાં લખ્યું છે કે દેહ ભાવે દાસ હું અને જીવ ભાવે તદંશ, જીવ ભાવે હું તારો અંશ છું, તારું કદ મોટું છે, મારું કદ નાનું છે, શિવ માંથી બ્રહ્મ માંથી છૂટો પડેલું એક તત્વ જીવ, એવું જીવ છું, આપણે જુદા છે ત્યાં સુધી હું જીવ છું, પણ જયારે ધીમે ધીમે જીવ મળી જશે તો જીવ અને શિવ એક જ થઈ જશે। એટલે આ જીવ ભાવ આવે એટલે જેમ સમુદ્રમાંથી થોડુંક પાણી આપણે લઈએ પછી એનું પૃથક્કરણ કરીએ તો જે ગુણ પેલા ટીપામાં છે પાણીના બિંદુમાં છે એ ગુણ સમુદ્રમાં પણ છે। પાણીના ગુણ બધા સરખા છે, માત્ર કદમાં ફેર છે, પેલું મોટું છે આ નાનું છે। જ્યાં સુધી એ બિંદુ બહાર રહેશે ત્યાં સુધી એને બિંદુ કહીશું, પણ એ બિંદુ સિંધુમાં નાખી જઈશું એટલે બિંદુ પણ સિંધુ બની જશે। તેમ જીવ જ્યાં સુધી ભગવાનથી દૂર છે ત્યાં સુધી આ ફલાણા ભાઈ ને ઠીકણા ભાઈ, પણ જયારે એક થઈ જશે ત્યારે એક જ થઈ જશે। જ્યાં સુધી નદીઓ સમુદ્રને મળી નથી ત્યાં સુધી આ નર્મદાજી અને આ કાવેરી અને આ ગંગા અને આ બ્રહ્મપુત્રા, નામ છે રૂપ છે આકાર છે જુદા, પણ સમુદ્ર ને મરી જાય એટલે ગંગા ગંગા નથી રહેતી, નર્મદા નર્મદા નથી રહેતી, બધા સમુદ્ર સ્વરૂપે જ બની જાય છે. તેમ જીવ જ્યાં સુધી આ શિવથી દૂર છે, છૂટો છે, ત્યાં સુધી નામ રૂપ એના જુદા છે. પણ એક દિવસે જીવ શિવમાં મળી જશે ત્યારે આત્મભાવ આવશે. તો આત્મભાવે તું જ હું, આ ત્રીજું પગથિયું થયું. થયો દ્વૈત નો ધ્વંસ, પછી દ્વૈત રહ્યું જ ના, તું અને હું એક જ. ભક્ત અને ભગવાન એક થઈ જાય ત્યારે ભક્તિની આ ચરમ સીમા કહેવાય. મારા મને તારામાં પછી ભેદ નથી. એટલે જ ગુરુ મહારાજે કહ્યું કે ભવે ભાવથી ભવ મળે અને ભક્ત સ્વયં ભવ હોય. આ સંસારમાં ભવમાં એટલે સંસારમાં જો ભગવાનની ભજન કરીએ તો ધીમે ધીમે ભગવાન મળે અને પછી ભક્ત પોતે જ ભગવાન બની જાય છે. ભક્ત શબ્દનો જ અર્થ ભેગું થઈ જવું, વિભક્ત એટલે જુદું થઈ જવું અને ભક્ત એટલે ભેગું થઈ જવું. જે ભગવાનમાં ભળી ગયો એ ભક્ત કહેવાય. સાચો ભક્ત એ કહેવાય પછી હું અને તું જુદા જ નથી. બાઇબલમાં ઈશુએ પણ આ જ વસ્તુ છેલ્લા ચેપ્ટરમાં કહી નાખી કે ધેન ધ ફાધર એન્ડ સન આર ધ સેમ. પછી તો બાપ અને દીકરો એક જ, એટલે ભક્ત અને ભગવાન એક જ. તારામાં અને મારામાં પછી કોઈ ભેદ નથી. આત્મભાવે તું જ હું અને થયો દ્વૈત નો ધ્વંસ, પછી તો બે રહ્યા જ નહીં, હું અને તું એકાકાર થઈ ગયા. આ પ્રમાણે આ ત્રણ પગથિયા છે. પણ આપણે બધાય હજુ દેહ ભાવમાં છે. દેહ ભાવ ગયા વિના દેવ ન કદી દેખાય. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી દેવ ન દેખાય. હું અને મારું મરી જાય, આ મારું શરીર તારે જ ભગવાનની સાથે એકતા સધાય. એટલે તો ગુરુ મહારાજે કહ્યું કે ભૂલ આવી હું મારું હું ને તારામાં ડૂબાડ વાલા, તારામાં ડૂબાડ. તું તારામાં ભેદન દેખું એવો દેખાય. કેટલી ઊંચી વાત ગુરુ મહારાજે કહી નાખી છે કે તારા બાળકોમાં અને તારામાં મને ભેદ જ ના માલમ પડે. આ બધા તારા સ્વરૂપો છે એમ માની હું સર્વની સેવા કરું. દાસ્ય ભક્તિનો અર્થ એ છે કે પ્રભુના દાસ. પ્રભુ એટલે માત્ર કોઈ એક મૂર્તિ નહીં, અથવા કોઈ માની લીધેલો ખાસ કોઈ પર્ટિક્યુલર દેવ નહીં. પ્રભુ એટલે પ્રાણી માત્ર. અને પ્રાણી માત્રના દાસ થઈને, કારણ કે પ્રાણી માત્રમાં એનો જ વાસ છે, તો એના દાસ થઈને એની સેવા કરવી, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમભાવ રાખવો, એનું નામ ભગવાનની દાસ્ય ભક્તિ છે. તો આ રીતે ભગવાનની પ્રત્યે ભાવ રાખવો એ ભગવાનની દાસ્ય ભક્તિ છે. મારું પોતાનું કશું જ નહીં. જો હનુમાનજીએ પોતાનું કશું જ રાખ્યું નથી, મારા ભગવાન કે જ કરવાનું, એ આપે એ ખાવાનું, એ બેસાડે ત્યાં બેસવાનું, એ જે કામ છીને એ મારે કરવાનું. આમો જ એને આનંદ છે. આ ભગવાનની દાસ્ય ભક્તિ છે. પ્રાણી માત્ર મારા પ્રભુનું સ્વરૂપ છે. જે બ્રહ્મને પહોંચેલા યોગી છે એ દેવા ન હોવા છતાંય દાસ દાસ્ય ભક્તિનો સ્વીકાર કરે છે. ભાગવતજીમાં પેલા ભરતજી આવે છે, જળ ભરતજી, એવા મહાન સંત. લોકો તો નહીં ઓળખી એને, પણ એક નાનું બાળક એમ કે ભરત લે આ મારું દફતર ઉચકી નિશાળે લઈ જા, તો બિચારો લઈ જાય. પેલો ખેડૂત કે આ મારું ઘોંસળું ઉચકી રહે તો ઉચકી રહે, એને એવું પડેલી જ નહીં. આ ચરમ સીમા હતી એના જ્ઞાનની. એને બધામાં પ્રભુના દર્શન થતા હતા. પણ જ્યાં સુધી આપણામાં દેહ ભાવ છે ત્યાં સુધી આપણે દાસ ભક્તિ જ કરવાની છે. શિવોહમ થવાની આપણે ઘણી વાર છે. હજુ તો આ જીવ ભાવ અને પછી આત્મભાવે આવી જઈશું. પણ ધીમે ધીમે દેહ ભાવ આપણો વિલીન થાય એટલે આપણામાં જીવ ભાવ આવે, અને પછી જીવ ભાવ વિલીન થાય એટલે આત્મભાવ આવે. પછી તો હું અને મારા ભગવાન એક જ થઈ જવાય. તો પહેલી દાસ્ય ભક્તિથી શરૂઆત કરવાની. આપણે બધા દેહ ભાવમાં છીએ એટલે આપણે માટે દાસ્ય ભક્તિ એ બહુ અગત્યની ભક્તિ છે. અને મારા પ્રભુના બધા સ્વરૂપો છે એમ માનીને કોઈ પણ સ્વરૂપની સેવા કરવી એ ભગવાનની દાસ્ય ભક્તિ છે. કોઈ પણ રીતે હું બીજાને ઉપયોગી થઈ પડું, મારી કોઈ પણ વિશેષતા વડે હું બીજાનું કલ્યાણ કરું એ ભગવાનની દાસ્ય ભક્તિ છે. નાનામાં નાની પણ સેવા, દાસ એટલે સેવા, એ નાનામાં નાની પણ સેવા મહાન છે. હા, માટે સેવાનું કાર્ય એ જ આપણી દાસ્ય ભક્તિ છે. મારાથી આ કામ થાય, મારાથી પૂંજો વળાય, મારાથી આ કઈ શાપ થાય, આવો વિચાર કરે એ દાસ્ય ભક્તિ ના કરી શકે. એ જ્યાં જુઓ ત્યાં બધા જ પ્રભુના સ્વરૂપો છે. કોઈના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો, કોઈના આંસુર છુવાનો પ્રયત્ન કરવો એ પણ ભગવાનની દાસ્ય ભક્તિ છે. કે મારા ભગવાનની આંખમાંથી આંસુ આવે છે, હું લૂછી નાખું. આજે કેમ નિરાશ છે એને હું આશા આપું, આજે કેમ નિરુત્સાહી છે એને હું ઉત્સાહ આપું. આવી જાતની જે ભાવના છે એ પણ ભગવાનની દાસ્ય ભક્તિ કહેવાય. માત્ર નોકર કે ચાકર એ તો ઠીક છે, પણ સામાન્ય રીતે બધામાં ઈશ્વર જોઈને એની કઈ પણ સેવા કરવાની વૃત્તિ એ જ ભગવાનની દાસ્ય ભક્તિ. ભક્તિનો સાચો અર્થ એ છે બીજાને ખાતર ઘસાઈ જવાની વૃત્તિ, બીજાને ખાતર કઈ ને કઈ આપી દેવાની વૃત્તિ, એનું નામ જ ભગવાનની ભક્તિ. પછી બીજાને ખાતર ઘસાવું નથી અને માત્ર કેવળ પોપટની માફક રામ રામ બોલીએ તો એ ભગવાનની ભક્તિ ગણાતી નથી. આજે હું બીજાને માટે કેટલું ઘસાયો, મારા તનથી, મારા શરીરથી, મારા પૈસાથી, એ મારી કોઈ પણ વિશેષતાથી મેં આજે બીજાનું શું કામ કર્યું. આવી પ્રકારની જે ભાવના રાખીને સેવા કરે એ ભગવાનની દાસ્ય ભક્તિ કહેવાય. દાસ્ય ભક્તિ આપણા બધાને માટે અત્યંત જરૂરી છે. માનવ માત્ર પ્રભુનું સ્વરૂપ છે, એનામાં જે કઈ એની જરૂરિયાતો હોય આપણી શક્તિ પ્રમાણે પૂરી કરવી એને પણ ભગવાનની દાસ્ય ભક્તિ કહેવાય. હું તારો નોકર છું, તું મારો શેઠ છું, તું જેમ રાખીશ એમ હું રહીશ. મારે આ જોઈએ કે મારે તે જોઈએ એવો નોકરને વિચાર ના આવે, જોઈતું હોય પણ શેઠ આપે એટલું જ લેવાય ને. તેમ આપણે પણ પ્રભુ જે પ્રેમથી આપે એનો જ ઉપયોગ કરીએ, ઉપભોગ કરીએ. પણ જે શક્તિ બહારની વાત છે એવું ખોટું માગીને શેઠને કનડત ના કરાય આપણાથી. શેઠ પ્રસન્ન થઈ જાય તો આપણને બધું જ આપે. કોઈ દિવસ નોકરથી મગાય નહીં, તમારે જે આપવો હોય તે આપો, હું તમારી સેવા કરીશ. તો એ નોકર શેઠને કેટલો વારો લાગે અને કેવું સરસ કામ થાય. આપણે દાસ્ય ભક્તિનું જોયું કાલે હનુમાનજીએ કે શેઠનું કામ પૂરું કર્યા સિવાય મોઢામાં જળનું પાણી એક બિંદુ પણ મૂક્યું નથી એમને. આવી નિષ્ઠાથી જે કાર્ય કરે એ ભગવાનની દાસ ભક્તિ જ કરી કહેવાય. એ મારે સાચી ભક્તિ એ છે. જો એક વખતે રામ લક્ષ્મણ અને સીતાજી ત્રણે પિતાની આજ્ઞા માનીને વનમાં નીકળ્યા છે, પંચવટીમાં નિવાસ કર્યો છે, બહુ સુંદર રીતે દિવસો જાય છે. જો રામાયણ તો આપણી સંસાર ગાથા છે, લક્ષ્મણજીને તૈયાર કરવાનો છે. જેમ આપણે પણ આપણા કુટુંબના આપણા જે બાળકો છે, નાના દીકરાઓ છે, ભાઈઓ છે, એને આપણે તૈયાર કરવા પડે. ભવિષ્યમાં આપણે એવી એને તૈયારી કરાવીએ કે ઝંઝાવાત આવે તો પણ એ ડગે ના, ત્યારે એને સાચું શિક્ષણ આપ્યું કહેવાય. પેલા ઇન્દ્રજીતને મારવાનો છે, એ ઇન્દ્રજીતે ભગવાન પાસે હું વરદાન માંગેલું છે બ્રહ્મા પાસે કે જેણે 12 વર્ષ સુધી અન્ન ન ખાધું હોય, આહાર ના લીધો હોય, 12 વર્ષ સુધી નિદ્રા ન લીધી હોય, 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, એના હાથે મારું મૃત્યુ થાય. એટલે રાક્ષસના મનમાં કે જગતમાં આવો કોઈ માણસ પાકવાનો નથી કે જેને 12 વર્ષ આહાર ના લીધો હોય, 12 વર્ષ નિદ્રા ન લીધી હોય, 12 વર્ષનું બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, એવો કોઈ માણસ પાકે નહીં અને આપણને કોઈ મારે નહીં. એટલે નિશ્ચિંત હતો આપણો ઇન્દ્રજીત. પણ ભગવાનને ખબર હતી એટલે લક્ષ્મણજીને કહું ફળ તો લાવે, ભગવાન પોતે આરોગે, સીતા માતાજી આરોગે, પણ લક્ષ્મણને આપે જ ના. લક્ષ્મણ માગતા નથી. જો કેવા ભાઈ છે, આર્યોનો કેવો પ્રેમ છે, કે મને આપવા જેવું હશે તો મારા મોટા ભાઈ આપશે, નહીં આપવાનું હોય તો નહીં આપે. એવો આપણે રંજશે નો. જો લક્ષ્મણ, આ તો જંગલ છે, આપણી સાથે સીતાજી છે, રાતના કોઈ રાક્ષસો આવી પડે આપણને હેરાન કરે એટલે રાત્રે તારે આંખનું મટકું મારવાનું નહીં, આખી રાત પર્ણકુટીની ચોકી કરવાની કે જરૂર મહારાજ જો આ રીતે આહાર બંધ કરાયો, નિદ્રા પણ બીજા મેવડાવડાયો, જો કેવી રીતે તૈયાર કરે છે દીકરાને. આપણો દીકરો ગમે તેવી મુસીબતમાં પણ અડગ રહે, એ લાંચ ના લે, જુઠ્ઠું ના બોલે, કોઈને છેતરે ના, કોઈને મુસીબતમાં ના મૂકે એવી જાતના સંસ્કાર આપો. આ રામાયણ શીખવાડે છે. આ બેમને પણ ભવિષ્યમાં ઇન્દ્રજીતો જેવા કેટલાય મુસીબતોનો સામનો કરવાનો છે, તો એને એવો તૈયાર કરો કે ગમે એવી મુસીબતમાં પણ એ ધર્મ ન છોડે.